તારીખ 30/7/1996 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોબામાં પ્રવચન.
ચોથું પદ આત્મા ભોગતા છે એ વિષય સવારે ચાલતો હતો. કોઈ પણ કાર્યનું ફળ આવે છે, કરે તે ભોગવે, એ પ્રસિદ્ધ કહેવત છે કે જે જેવું કરે, જેવી કરણી એવી એના ફળનું ભોગવવું આપોઆપ થાય છે. જુવાર વાવવાથી જુવાર ઉગે છે અને ચોખા વાવવાથી એમ સકસાય પરિણામ સંસાર પ્રત્યે લઈ જાય છે જીવને, અકસાય પરિણામ જીવને સ્વભાવ પ્રત્યે લઈ જઈ અને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. તેથી આત્મા જે કોઈ ક્રિયાનો કરતા છે તેના ફળનો ભોગતા પણ અવશ્ય છે. પાંચમું પદ, પાંચમું પદ મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, શા માટે કર્તાપણામાં દ્રવ્ય કર્મનું અનુપચરિત વ્યવહારથી કર્તાપણું લીધું હતું, કેમ કે મોક્ષ પદમાં એ જ વાતનું અનુસંધાન કરવું હતું, એટલે ત્યાં એ વાતને મૂકી દીધી. મોક્ષપદ છે, મોક્ષપદની સ્થાપના કરતા સ્પષ્ટીકરણ આપે છે પોતે કે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું અને કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, જો એ બંને વાત સ્વીકારવામાં આવે છે તો તે કર્મનું ટળવાપણું પણ છે એમ સ્વીકારવું ઘટે છે. જો કર્મ બંધાય છે તો તે કર્મ છૂટે પણ ખરા, જે બંધાય તે છૂટે, કેમ કે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનઅભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે મંદભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહી દેવો જે શુદ્ધ આત્મ સ્વભાવ, તે રૂપ મોક્ષપદ છે. બહુ એકદમ ન્યાયથી, લોજિકથી નિરૂપણ છે કે જો જીવ કર્મને કરે છે અને જે પરિણામો દ્વારા તે કર્મને કરે છે તો તે કર્મનું ટળવું એ બની શકવા યોગ્ય છે. કેમ બની શકવા યોગ્ય છે? એક પ્રત્યક્ષ પ્રમાણ આપે છે કે કષાયનું તીવ્રપણું જેમ અનુભવ ગોચર થાય છે તેમ તેનું મંદપણું પણ અનુભવ ગોચર થાય છે. કષાય રહિત દશાનો અનુભવ ભલે અત્યારે ન હોય સામાન્યપણે જીવને, પણ તીવ્રતા અને મંદતાનો અનુભવ ગોચર થાય છે. જે અભ્યાસથી, એટલે જે પ્રકારની વિપરીત પ્રેક્ટિસથી, અભ્યાસનો અર્થ એ છે પ્રેક્ટિસ, જે પ્રકારની વિપરીત પ્રેક્ટિસ લઈને, વિપરીત અભ્યાસને લઈને કષાયાદિ ઉત્પન્ન થાય છે, તેથી ઉલટી અવિપરીત પ્રેક્ટિસથી એનો અનઅભ્યાસ કહેવામાં આવે છે. આપ કહેશો કે વિપરીત પ્રેક્ટિસ બધી કઈ રીતે થાય છે? થઈ રહી છે, જીવ શરીરમાં મારાપણું કરે છે, કુટુંબ પરિગ્રહ આદિ સંયોગોમાં પોતાપણું કરે છે અને એ પોતાપણાનો રસ લે છે, એ જીવની નો વિપરીત પ્રયોગ અને પ્રયોગાભ્યાસ છે. વારંવાર કરતા હોવાથી એને અભ્યાસ છે અને એ પ્રકારના પરિણામથી રાગદ્વેષ મોહની ઉત્પત્તિ, કસાયની ઉત્પત્તિ થાય, થાયને થાય ન થાય એવું બની શકે નહીં. જીવ પરદ્રવ્યમાં પોતાપણું કરે એમાં ત્રણેય દોષ આવે છે, શ્રદ્ધાનો, જ્ઞાનનો અને ચારિત્રનો, ત્રણેય દોષ આવી જાય છે. એની ઉલટી પ્રેક્ટિસ છે. કોઈ એમ કહે કે તો પછી અમારે અમારા કુટુંબને પોતાનું ન માનવું. જ્ઞાનીઓની તો એવી ગાંડી શિક્ષા છે. કૃપાળુદેવે સૌભાગ્યભાઈને એવો શબ્દ વાપર્યો છે, તમારી એક આવી ગાંડી શિખામણ છે કે તમારે કુટુંબ પ્રત્યે જે સ્નેહ ભાવ છે એ મટાડવા માટે ઉદય આવ્યો છે અને પોતાપણું મૂકવાના માટે આ ઉદય છે. એ ઉલટાનો અનુકૂળ છે એમ લ્યો, પ્રતિકૂળ છે એમ નહીં લ્યો. તમે ખરેખર લૌકિક રીત રિવાજ, લૌકિક વ્યવસ્થા વ્યવહાર એ લૌકિક સ્તરનો એક વિષય છે. અલૌકિક માર્ગનું સ્તર કોઈ અલૌકિક છે, એટલે એના માટે એક જુદી જાતની પાત્રતા જોઈએ છે. માત્ર બુદ્ધિની જ પહોંચ હોત તો ઘણા બુદ્ધિવાળા પહોંચી ગયા હોત ત્યાં, પણ ઓછા બુદ્ધિવાળા છતાં પાત્રતાવાન જીવોની પહોંચ હોય છે. જ્ઞાનીઓ એ વિષયમાં બહુ સ્પષ્ટ છે કે બીજી લૌકિક બુદ્ધિ તો એક બાજુ રહો, પણ શાસ્ત્રો વાંચવાની બુદ્ધિ હોય, ભાષા જ્ઞાન ઘણું હોય, બુદ્ધિ પણ હોય સમજવાની, તેથી તેવા ક્ષયોક્ષમ જ્ઞાનથી આત્મામાં નથી પહોંચાતું. પણ પાત્રતા હોય તો ઓછા જ્ઞાનથી, પણ પ્રયોજનભૂત ઓછા જ્ઞાનથી આત્મા સુધી પહોંચી શકાય છે. એવો એક જુદો પ્રકાર છે આમાં આગળ વધવાનો. તો મોક્ષ પદ છે એની શ્રદ્ધા સમ્યક દર્શન વાળાને થવી ઘટે છે. આ એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. સાદી સીધી વાત એટલી નથી જેટલી બે શબ્દમાં દેખાય છે. ગંભીર વાત છે. સમયસારના બંધ અધિકારમાં એક આચાર્યશ્રીએ બહુ સરસ આ વિષય ઉપર એક મુદ્દામાં વાત કરી છે. આ મુદ્દા ઉપર કે મિથ્યા દ્રષ્ટિ અભવ્ય જીવ હોય છે, એ પણ 11 અંગ પૂર્વ સુધીનો શાસ્ત્ર જ્ઞાનનો અભ્યાસ કરે છે અને બાહ્ય ક્રિયામાં વિનોક્ત વ્યવહાર ને પાળે, દીક્ષા લઈને દ્રવિલિંગી સાધુ પણ થાય, લગ્ન દિગંબર જંગલવાસી, છતાં એ આત્મજ્ઞાનને કેમ પ્રાપ્ત કરતો નથી? કે એ જીવ, અભવ્ય જીવ મોક્ષને શ્રદ્ધતો નથી, એવો મુદ્દો ઉઠાયો છે. અને કૃપાળુદેવે સમ્યક દર્શન અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં મોક્ષ પદ છે એને શ્રદ્ધા કરાવી છે. એ તાત્વિક ગ્રંથ છે, સમયસાર છે, તત્વદ્રષ્ટિનો, એકદમ પ્યોર તત્વદ્રષ્ટિનો ગ્રંથ છે. અને અહીંયા એક સમ્યક દર્શનમાં 5મા પદમાં કૃપાળુદેવ ન્યાયથી લોજિકથી મોક્ષ પદની સ્થાપના કરે છે કે આ શ્રદ્ધા કરવા યોગ્ય છે. અને અનુભવથી, અનુભવની યુક્તિથી વાત સમજાવે છે કે જો કશાય તીવ્ર થાય છે એ કોઈ એક પ્રકારના અભ્યાસથી તીવ્ર થાય છે, તે જ પ્રકારનો અનઅભ્યાસ કરવામાં આવે તો એ કશાય મંદ થાય, ઉપશમ થાય, શાંત થાય, એટલે એનો રસ છે એ મંદ થઈ જાય, તેનું મંદપણું પણ દેખાય છે. જેમ તીવ્રપણું છે તેમ મંદપણું પણ દેખાય છે. જો તીવ્ર મંદ થતો હોય તો તે ક્ષીણ થઈ શકવા યોગ્ય છે, અને ક્ષીણ થઈ પણ શકે છે. તે બંધ ભાવ આત્માના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં પરિણામનું પ્રતિબદ્ધ થવું તે બંધ ભાવ છે. આખો આત્મા ત્યાં અટકે છે. ઇન્જેક્શનની એક સોય જ્યાં આડે ત્યાં આખો આત્મા આવીને ઉભો રહી જાય. એ મને મારામાં પ્રવેશ થયો, થઈ શકતો નથી. નાદ થાય છે સ્પર્શનો, પણ ભ્રાંતિગતપણે આત્મા આખે આખો ત્યાં પ્રતિબદ્ધતાને પામે છે. જ્યાં સ્વરૂપને ચૂક્યો, સ્વરૂપાનુસંધાન ન રહ્યો, ત્યાં પૂરેપૂરો અન્ય દ્રવ્ય અથવા અન્ય ભાવમાં ક્યાંય ને ક્યાંય જીવ પૂરેપૂરો પ્રતિબદ્ધતાને પામે છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. તે ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી જ્યારે ક્ષીણ થાય છે ત્યારે આત્મા જેવો સ્વરૂપે છે તેવો કોઈ પણ જાતના વિભાવ વિના પોતાના પરિણામમાં પ્રગટ થાય છે. એવું જે પરિપૂર્ણ આત્મશુદ્ધિનો પર્યાય તેને મોક્ષ કહે છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, આ પદ ઉપર ત્યાં કાવ્યની અંદર આત્મશુદ્ધિ શાસ્ત્રની અંદર પણ આ વ્યાખ્યા કરી. એક પ્રશ્ન અહીંયા થઈ શકવા યોગ્ય છે કે વાત સમ્યક દર્શનની ચાલે છે ને વચ્ચે મોક્ષને લાવવાની જરૂર ક્યાં ઊભી થઈ? વાસુદેવે ફળું એ બાંધ્યું છે કે સમ્યક દર્શનના નિવાસભૂત એવા જે છ પદ છે એનું અહીંયા હું પ્રતિપાદન કરવાનો પ્રકાર છે મારો. તો વચ્ચે આપ તો મોક્ષની વાત લઈ આવ્યા, તો મોક્ષની શ્રદ્ધા કરવી પડશે, પછી સમ્યક દર્શન આવશે રહેવા માટે. જો મોક્ષની શ્રદ્ધા કરી હશે તો એ ત્યાં સમ્યક દર્શન રહેવા માટે આવશે, નિવાસ પછી કરશે, પણ પહેલાં તું મોક્ષની શ્રદ્ધા કર. ચાર પદની ત્યાં જે શ્રદ્ધા કરી સાથે સાથે પણ મોક્ષની પણ તું શ્રદ્ધા કર. હવે મોક્ષ તો છેલ્લી અવસ્થા છે. મોક્ષ છે એ તો મોક્ષ માર્ગનું ફળ છે, અને સમ્યક દર્શન તો મોક્ષ માર્ગનું મૂળ એટલે પ્રારંભ છે. પણ અમારે પ્રારંભ કરવાની વાત છે. પહેલી ચોપડીમાં પહેલે પગથિયે પગ મૂકવો છે, અને આપ તો છેલ્લા પદની વાત કરો છો. કંઈક સમજાય એવી વાત કરો તો સારું, કે આમ કેમ થાય છે. બહુ વિશેષ ગહનતાથી વિચારવા જેવો મુદ્દો છે, એટલે આ પ્રશ્ન ઉઠાયો છે કે વચ્ચે મોક્ષની વાત કેમ આવે છે. કોઈ પણ જીવ, સંસારી જીવ કોઈ પણ હોય, એ જ્યારે પોતાનું આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય છે, પોતાનું કાર્યક્ષેત્ર બદલે, ત્યારે ઓછામાં ઓછું એણે એટલું વિચાર્યું હોય છે કે મારી જે વર્તમાન દશા અથવા હાલત છે તેમાં ગડબડ ઘણી છે, અનેક પ્રકારના દોષ અવગુણ દુઃખ આકુલતા આવી જે મારી પરિસ્થિતિ પ્રગટ અનુભવ ગોચર છે તે યોગ્ય નથી પણ અયોગ્ય છે અને તે બદલવાની જરૂર છે. એટલી વાત ધ્યાનમાં ઓછામાં ઓછી આવે પછી એ કાર્યક્ષેત્રને તે ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે એને પહેલું શું આવવું જોઈએ કે પહેલામાં પહેલું એનું લક્ષ્યાંક, એનું ધ્યેય, એનું સાધ્ય નિશ્ચિત થવું જોઈએ. મોક્ષ પદ છે સાધ્યના સ્થાને છે. જ્યાં સુધી ક્યાં જવું છે એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કઈ બાજુ પગલાં માંડવાના થશે? આપણે સ્વાધ્યાય વર્ગમાંથી બહાર નીકળીએ, ચપ્પલમાં પગ નાખીએ એ પહેલાં નિશ્ચય થઈ જાય છે કે ઘરે જવું છે કે લાઇબ્રેરીમાં જવું છે કે બહાર ફરવા જવું છે કે અમદાવાદ જવું છે. બહુ મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે. ઘરમાંથી પણ બહાર નીકળો એટલે ક્યાં જવું છે પહેલાં નક્કી થયા પછી જ ચંપલમાં પગ જાય, નહીતર કઈ દિશામાં પગ માંડો? એકદમ પ્રેક્ટિકલ વાત એ છે. હવે તું જીવ પોતે પોતાને પૂછે કે તું આ ધર્મના ધાર્મિક ક્ષેત્રમાં આવીને કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યો છો તો તારે શું સાધવું છે, તારું ધ્યેય શું છે, તારું સાધ્ય શું છે, તારું લક્ષ્ય ક્યાં છે? જ્યાં સુધી લક્ષ્ય ન થાય, લક્ષ્ય નક્કી ન થાય, નિશ્ચિત ન થાય, એનો નિર્ધાર ન થાય ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક ક્ષેત્રની ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મ સાધન એ લક્ષ્યવિહીન પ્રવૃત્તિ હોય છે અને તે કદી સફળ નથી થતી. શા માટે મોક્ષ પદને વચ્ચે લઈ આવ્યા છે? તે પહેલા નિશ્ચિત કરવું પડશે કે મારી જે અવગુણ અને દોષવાળી દશા છે એ પલટીને નિર્દોષ અને સદગુણ મારે પ્રગટ કરવા છે. નિર્દોષતા અને સદગુણ જો પ્રગટ કરવા છે તો કેટલા કરવા છે? તો પરિપૂર્ણ. આદર્શ અધૂરો ન હોય. લોકોને પૂછો ને તમારે સંપત્તિ કેટલી જોઈએ છે, પૂછી લો, કરોડપતિને પૂછો, અબજપતિને પૂછો, હજી શું કરવા પ્રવૃત્તિ કરે? આટલા બધા કરોડો અબજો થયા પછી આ બધા ધંધાનો કારખાના શું કરવા ચાલે છે? એને દુનિયા આખી જોઈ છે, જગતના એક પરમાણુ જેને જોઈએ છે અભિપ્રાયમાં, રાગનો એક કણ પણ જેને સુહાય છે એને આખું જગત સંસાર આખો એને એના અભિપ્રાયમાં પીડ્યો છે. એન્ડલેસ કેટલું જોઈએ છે એનું કોઈને માપ જ નથી, કેમ કે જીવનો સ્વભાવ અનંત છે તો એની જરૂરિયાત પણ અનંત જ હોય. તો અહીંયા જેને નિર્દોષતા પવિત્રતા પ્રાપ્ત કરવી છે એનો ધ્યેય શું હોય? કે પરિપૂર્ણ નિર્દોષતા, પરિપૂર્ણ પવિત્રતા એ મારું ધ્યેય અને એ મારું લક્ષ્યાંક છે. જ્યાં સુધી એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી સાધન સાધ્યને અનુલક્ષીને હોઈ શકે નહીં. જુઓ, જ્યાં સુધી ધ્યેયને લાગે વળગે છે ત્યાં સુધી જીવને બે જ ધ્યેય હોય, એક સંસાર અને એક મોક્ષ, બંને એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. અનાદિથી જીવનું ધ્યેય સંસાર હોવાથી અને એ ધ્યેય બદલ્યા વિના એ ધાર્મિક ક્ષેત્રમાં આવી ગયો ગમે તે કારણે, જાણે કે અજાણે, જે કાંઈ ધર્મ સાધનને પ્રવૃત્તિ કરશે, સંસાર ફરશે. શું ફરશે? સંસાર ફરશે. જ્યાં સુધી મોક્ષનો ધ્યેય નિશ્ચિત નહીં થયું હોય ત્યાં સુધી. જો જીવનું ધ્યેય મોક્ષપદ હોય તો પત્રાંક 254 પ્રમાણે, હવે આપણે અનુસંધાન કૃપાળુજીના વચનોથી લઈએ તો, કે એક મોક્ષને માટે જ પ્રયાસ કરે, એના જેટલા કોઈ પ્રયાસ હોય તે એક મોક્ષને માટે જ પ્રયત્ન એનો ચાલે. માત્ર મોક્ષ અભિલાષ ક્યાં આવે ત્યારે એના બધા સાધન એના અનુસંધાનમાં એના લક્ષ્ય ચાલે, અને ત્યારે એમાં યથાર્થતા આવે. હમણાં સીડી ચડતા એક મુમુક્ષુભાઈ પ્રશ્ન છેડ્યો હતો કે બની શકે તો આ વિષયને સાથે લઈ લ્યો, કે મુમુક્ષુ જીવનો જે મિથ્યા શ્રદ્ધાનો પરિણામ પર્યાય ચાલી રહ્યો છે અનાદિથી, અને એ જીવ સમ્યત્વ સુધી પહોંચે છે, સમ્યક શ્રદ્ધા સુધી, તો એ કેવી રીતે પ્રોગ્રેસ કરે છે, એના પ્રોસિડિંગ શું છે, અને ચાલતા વિષયમાં એનું વિષયાંતર નથી થતું એટલા માટે કે કૃપાળુ દેવે સમ્યક દર્શનના નિવાસના સાધન તરીકે 6 પદની ચર્ચાનો આરંભ કર્યો છે, અને એ 6 પદની ચર્ચામાં આપણે મોક્ષ પદનું છે એની મોક્ષની હૈયાતી સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે, થઈ શકવા યોગ્ય છે, થઈ શકે છે એ વાતનો સ્વીકાર પહેલાં કરવો પડશે. એને અને એ સ્વીકારને અને શ્રદ્ધાના પરિણામને વૈજ્ઞાનિક રીતે શું સંબંધ છે, આ પ્રશ્નના અનુસંધાનમાં એમ વિચારવું જોઈએ. તો કૃપાળુદેવે જે જ્ઞાનીના માર્ગને નામે અનેક જગ્યાએ સંકેત કર્યો છે, અને જુદી જુદી જગ્યાએ એના ક્રમ સેવનની વાત કરી છે. એ ક્રમના જેટલા સ્ટેજ છે એ બધા જ સ્ટેજની અંદર એમનો પ્રશ્ન તો 2 રીતે હતો, એક શ્રદ્ધા સંબંધી હતો અને એક જ્ઞાન સંબંધી હતો, કે જ્ઞાન પણ સમ્ય જ્ઞાન સુધી પહોંચે છે, આત્મજ્ઞાન સુધી પહોંચે છે, એના પ્રોસિડિંગ્સ પણ કેવી રીતે છે એ પણ જરાક સાથે સાથે લેવું. જો કે બંને ગુણ સાથે જ કામ કરે છે, અને પાત્રતામાં તો 3 ગુણની પરિસ્થિતિ કામ કરવાની સાથે સાથે સાયમલ્ટેનિયસ જ હોય છે. એ 3 ગુણ એકપણે અને અવિરુદ્ધપણે કામ કરતા કરતા મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાના છે, અને એ 3 ગુણના યથાયોગ્ય પ્રકારના ફેરફારને એક શબ્દમાં જ્ઞાનીએ સત્પાત્રતા કહી છે. શબ્દ એક છે સત્પાત્રતા, પણ સત્પાત્રતા જ્યારે જીવમાં પ્રગટે છે તે પાત્રતા વર્ધમાન થાય છે અને ચરમ સીમાએ પહોંચીને પછી જ્ઞાન દશામાં પરિણમે છે. આવો એનો જે પ્રોસેસ છે એમાં શ્રદ્ધા ગુણ છે એ અનાદિથી મિથ્યાપણે વિપરીતપણે જે પરણમી રહ્યો છે એનામાં શક્તિ ઘણી બળવાન છે. એક સાથે પૂરો ઊંધો પરિણમ તો હોવાથી બળવાનપણે એનું કાર્ય ઉલટું થઈ રહ્યું છે, અને તેથી સુલટું થવામાં ઘણો પુરુષાર્થ માગે એ સમજી શકાય એવી વાત છે. અંદરનો દુશ્મન છે અરિહંત શબ્દ, અરિ એટલે દુશ્મન, હંત એટલે હણનાર. આ અંદરનો સૌથી મોટો દુશ્મન અનેક પ્રકારના વિભાવમાં મિથ્યા શ્રદ્ધા દર્શન મોહ એ સૌથી મોટો દુશ્મન છે, અનંત સંસારનું કારણ આ મિથ્યા શ્રદ્ધા છે, અને બળવાન દુશ્મન છે, અને તેથી અનંત કાળથી એનો પરાભવ કરવો એ બની શક્યું નથી. હવે શ્રી ગુરુની કૃપાથી, જ્ઞાનીઓના આશીર્વાદથી એ વાત શક્ય છે ખરી. ત્યારે કે કોઈ પણ બળવાન દુશ્મનને ખરેખર મારવો જ હોય તો એને પહેલા નબળો પાડવો જરૂરી છે. જો સમ્યક દર્શન થાય છે ત્યારે સૌ પ્રથમ સંસારી જીવને ઉપશમ સમ્યક દર્શન થાય. પહેલું સમ્યક દર્શન કયું થાય? ઉપશમ. પછી ક્ષોપશમ કે ક્ષાયિત થાય. એનો અર્થ શું? કે આ જે મિથ્યા શ્રદ્ધા નામનો બળવાન દુશ્મન છે એ પહેલા દબાય છે, દબાઈ જાય છે. દબાય ત્યારે કે નબળો પડે ત્યારે. બળવાન કોઈ દિવસ દબાય નહીં કોઈનાથી. તાકાત વાળો જીવને કોઈ દબાવવા જાય ને મુસીબત થઈ જાય. એટલે મુમુક્ષુની ભૂમિકામાં જે કૃપાળુ દેવે આ છ પદની વાત લીધી છે એમાં આ પ્રક્રિયા થાય છે. વિષય અનુસંધાન એ રીતે છે કે દર્શનમાં નબળો પાડવાનો ઉપદેશ કૃપાળુ દેવનો ચાલે છે. અરે કોઈ પણ જ્ઞાનીનો ઉપદેશ છે એમાં મુખ્ય વાત જ આ છે. સંપ્રદાયથી જ્ઞાની જુદા પડવાનું કારણ આ છે. થોડું એ સંપ્રદાયમાં પ્રાય કષાયની મંદતાના પ્રયોગો અનેક પ્રકારના જીવોને આપવામાં આવે છે, અને કષાયની મંદતા એટલે ચારિત્ર મોહની મંદતાનો ઉપદેશ મુખ્યપણે ત્યાં ચાલતો હોય છે. મિથ્યા શ્રદ્ધા અને દર્શન મોહનો પરાભવ કેમ કરવો એ પ્રકરણનો પ્રાય અભાવ છે, લુપ્ત પ્રાય પરિસ્થિતિ છે, લોપાઈ ગઈ છે. એવા આપણા શાસ્ત્રોમાં અને આગમોમાં એ વાત પ્રસિદ્ધ છે. પણ નાનીનો માર્ગ કહીને એમણે એ વાતને જુદી પાડી કે દર્શન મોહને કેવી રીતે નબળો પાડવો એવો ઉપદેશ મુમુક્ષુઓને આપે છે. સત્સંગ અને સત્પુરુષની મુખ્યતાનો ઉપદેશ એ જ મુદ્દાને અનુલક્ષીને છે. પ્રથમ પગથિયે પરિભ્રમણની ચિંતના, વેદના અને ઝૂરણા આવવી ઘટે છે એ વાત પણ દર્શન મોહ ઉપર ઘા કરવાની જ છે. ત્યાર પછી મોક્ષ પદનો સ્વીકાર, જેને દ્રઢ મુમુક્ષુતા કૃપાળુ દેવ કહે છે, તે પૂર્ણ પદ લેવું છે. આવું મારું ધ્યેય છે તો મારે પૂર્ણ થવું છે. એ જ મારું ધ્યેય છે, એ જ મારું લક્ષ્ય સ્થાન છે. સંપૂર્ણ નિર્મોહી દશા છે એનું ધ્યેય બાંધે ત્યાં આ દર્શન મોહ પાતળો પડવા માંડે. ત્યાર પછી પોતાના દોષોનું અવલોકન આપોઆપ શરૂ થાય, સ્વચ્છંદ દબાઈ જવાથી. એ પણ દર્શનમાં ઘટવાની પ્રક્રિયા છે. અવલોકનમાં જ્ઞાન સાધન છે. અને ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં, સત્પુરુષની ભક્તિમાં, સત્પુરુષની ઓળખાણમાં અને સ્વરૂપની ઓળખાણમાં, બધે જ દર્શન મોહ માંદો પડતો 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 એવો માંદો પડી જાય છે કે એને દબાવવાનો વારો આવે છે. એક વખત ઉત્તમ સમ્યક દર્શન પ્રગટ થાય, સાથે સાથે સાઇમલ્ટેનિયસલી જ્ઞાન અને ચારિત્રની પર્યાયો પરિણમવા, એ બંને ગુણ, ત્રણ મુખ્ય ગુણ છે, બંને ગુણ કેવી રીતે પરિણમે છે એ જો વિચારીએ તો સૌથી પ્રથમ જ્ઞાનમાં જ વિવેક થયો છે કે આ સંસારમાં હું દુઃખી થઈ રહ્યો છું, ઘણા દોષથી પ્રણમી રહ્યો છું, મલિનતા ઘણી છે મારામાં અને મારે આમાં ફેરફાર કરવાની જરૂર છે, મારું આત્મકલ્યાણ કોઈ પણ રીતે થાય એવો કોઈ રસ્તો મારે પ્રગટ કરવો જોઈએ, એવા કોઈ રસ્તે મારે જવું જોઈએ, ચાલવું જોઈએ, એવો વિવેક સૌથી પ્રથમ જ્ઞાનમાં આવે છે. ભલે જ્ઞાન મિથ્યા છે તો પણ મિથ્યા જ્ઞાનમાં પણ વિવેકથી શરૂઆત થાય છે. કૃપાળુદેવે એને શું વિચારણા કહી છે? જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. એવી શું વિચારણા? અજ્ઞાન દશામાં મિથ્યા શ્રદ્ધા હોય ત્યારે પણ જીવને પ્રગટ થાય છે, એ આપણને અનુભવ ગોચર થઈ શકે એવી વાત છે. જ્ઞાન અને શ્રદ્ધા બંને સ્વતંત્ર ગુણ હોવા છતાં નિમિત્ત નૈમિતિક સંબંધે એકબીજાની એકબીજા ઉપર અસર પહોંચે છે. જ્યારે જ્ઞાનમાં વિવેક આવે ત્યારે દર્શનનો નબળો પડે, આત્મરુચિ પ્રગટે, આત્મકલ્યાણની રુચિ પ્રગટે, અને દર્શનનો મોહ જેમ જેમ નબળો પડે તેમ તેમ જ્ઞાનમાં નિર્મળતા તે મુમુક્ષુની ભૂમિકા યોગ્ય, નિર્મળતા અને યથાર્થતા આવવા લાગે, અને જે દોષ થાય છે એ દોષમાં અભિપ્રાય પૂર્વકના જે દોષ થાય છે એ વાતની સમજ આવવા લાગે. એ વિષય થોડો ઊંડાણથી સમજવા જેવો છે. એટલે જ્ઞાન જે પ્રગતિ કરે છે એ શું વિચારણાના પાયામાંથી પ્રગતિ કરે છે, અને એ શું વિચારણા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જ્ઞાનમાં યથાર્થતા, સમજણની યથાર્થતા, આત્મલક્ષી સમજણની યથાર્થતા આવવા લાગે છે, અને પોતાના હિતરૂપ અને અહિતરૂપ પરિણામ કેવા છે એની સૂઝ આવવા લાગે છે. એવી જે અંતર સૂઝ આવે છે ત્યારે જીવ દુઃખના કારણરૂપ પરિણામોથી, દોષોથી હટવાનો પ્રયાસ કરે છે અને સદગુણ પ્રત્યે જવાનો પ્રયાસ કરે છે. એની અસર એ પુરુષાર્થ ઉપર પણ આવે છે, જ્ઞાનની અસર એવા પ્રયત્નમાં જીવ આવે છે. અને એ રીતે જ્ઞાન જેમ જેમ યથાર્થ થતું જાય છે તેમ વિપરીત અભિપ્રાયો જુદી જુદી મુમુક્ષુની ભૂમિકામાં છૂટતા જાય છે, અભિપ્રાયો મિથ્યા અભિપ્રાયો પાતળા પડતા જાય છે અને જ્ઞાન આગળ વધતું જાય છે, અને જ્ઞાનની યથાર્થતા જ પરિપક્વતા પામીને એક કાળે સમ્યકતામાં પરિણમે છે. સમ્યક જ્ઞાનનું પ્રી સ્ટેજ શું એવા સીધા પ્રશ્નનો કોઈ વિચાર કરવો હોય તો તે સમજણની અને જ્ઞાનની યથાર્થતા છે. યથાર્થતાનો વિષય બહોળો છે અને ઊંડો છે, પણ મુમુક્ષુની ભૂમિકાના પ્રારંભથી તે ભૂમિકાનું વર્ધમાનપણું થાય અને પૂર્ણ પરિપક્વ થાય તેમાં જ્ઞાનનું બહુ મોટું, જ્ઞાન સાધન રૂપે છે, મોટું સાધન છે, અને પંચાધ્યાયી જેવા દ્રવ્યાનુયોગના ગંભીર શાસ્ત્રમાં ઉત્તરાર્ધની 401 ગાથામાં તો ગ્રંથકર્તા કોણ છે હજી સુધી અનનોન રહ્યું છે, ગ્રંથ કરતા તેનું નિરૂપણ કરે છે કે જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિતઃ. જ્ઞાન એક જ સાધન છે, જો સાધનની પ્રક્રિયાની ઊંડી વિચારણા કરવામાં આવે મીમાંસા કરવામાં આવે તો જ્ઞાનમ એકમ સાધનમ. સ્વાનુભૂતિ એક હેતુસ્થ, એ સ્વાનુભૂતિનું એકમાત્ર કારણ છે. તસ્માત તત પરમમ પદમ, એવું જ્ઞાન ઉપર જ્ઞાનીઓનું ખૂબ વજન છે. શ્રદ્ધાને સવળી કરનાર પણ એ છે, જ્ઞાનપૂર્વક જ શ્રદ્ધાન થાય. અને પુરુષાર્થને અને ચારિત્રને યોજવામાં પણ જ્ઞાનની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ છે. જ્ઞાન જ દીવો છે અંધારામાંથી પ્રકાશમાં લઈ જવા માટે, સપર પ્રકાશક હોવાથી અને વિવેક સંપન્ન હોવાથી. ચારિત્રમાં સાયમલ્ટેનિયસથી સાથે સાથે એ પ્રકાર બને છે કે મિથ્યાત્વ અવસ્થામાં જે અનંતાનુબંધીના કસાયો છે, ક્રોધ માન માયા લોભની અનંતાનુબંધીની જે ચોકડી છે, એનો અનુભાગ તૂટે છે. એટલે જ્યાં જીવ પરિભ્રમણની વેદનામાં પ્રવેશ્યો ત્યાં ઉદાસીનતાનો ક્રમ શરૂ થયો. 172માં જે કૃપાળુ દિવસ થાપ્યું કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, એ ઉદાસીનતા અધ્યાત્મની જનની છે. પાયામાં એ વસ્તુ પહેલે પગથિયે જ ઉદાસીનતા શરૂ થાય છે. અને 128 પત્રમાં તો એ પરિભ્રમણની ચિંતના મહાવૈરાગ્ય આપે છે, વારંવાર ફરી ફરીને વૈરાગ્ય આપે છે. યથાર્થ પ્રકારનો વૈરાગ્ય અને યથાર્થ પ્રકારની ઉદાસીનતા જ્ઞાનીના માર્ગે અહીંથી શરૂ થાય છે. બાકી તો ઉદાસીનતા આજે ઘણી વાર કરી ચૂક્યો ને, દીક્ષા બીક્ષા ત્યાગને સંયમને બધું ઘણી કરી ચૂક્યો, પણ બધી ગડબડવાળી વાત. યથાર્થ જ્ઞાનીની આજ્ઞા અનુસાર એ અહીંથી શરૂ થાય છે. પછી જે જે ઉપર ઉપરના સ્ટેજ છે 254 અનુસાર, પદાર્થ નિર્ણય સુધીના એટલે સ્વરૂપની ઓળખાણ સુધીના, એ બધા જ સ્તરે ઉદાસીનતા વર્ધમાન થાય છે. આ ચારિત્ર ગુણનું પ્રોસીડિંગ છે. ઉદાસીનતા જ વધતી જાય, ચિંતના થાય એટલે ઉદાસીન. ચિંતાવાળો જીવ ઉદાસીન ન હોય તો કેવો હોય? સમસ્તી લૌકિક ચિંતા આવે તો પણ ખાવું પીવું અને ઊંઘવું આરામ થઈ જાય છે. ત્યારે આ તો અનંત જન્મ મરણની ચિંતા કરી ગઈ, અંદર ગળે પડી ગઈ. ઉદાસીનતા ત્યાંથી શરૂ થાય છે. અનંતાનુબંધીના કષાયો પાતળા પડવાનો, ફિક્કા પડવાનો. અને ઔદયિક ભાવોમાં એટલે પોતાના પૂર્વકર્મના ઉદયમાં અત્યાર સુધી જીવ જે રાગદ્વેષ કરતો હતો, જે રસથી રાગદ્વેષ કરતો હતો, તે રસ નિરસપણાને પામતો જાય છે. આ એનું બાહ્ય સમજી શકાય અનુભવી શકાય એવું લક્ષણ છે. એને ક્યાંય મજા ના આવે. રાગના પ્રસંગોમાં રાગ રસ ન ચડે અને ખેદના દ્વેષના પ્રસંગોમાં ખેદનો રસ ન ચડે. સંસારમાં તમામ જીવો અનુકૂળતામાં રાગ રસે ચડી જાય છે અને પ્રતિકૂળતામાં ખેદ દ્વેષ રસે ચડી જાય છે. એક આત્માર્થી જીવ આ બંને પ્રસંગમાં નિરસ હોય છે. એનું તે ભૂમિકાનું ચારિત્ર ઉદાસીનતા આવી એ જ એનું આચરણ છે, એનું ચારિત્ર છે. એ છેક બધી જ ભૂમિકામાં ઉદાસીનતા વધતી જાય છે. સ્વરૂપ જિજ્ઞાસાના કાળમાં તો અત્યંત વધી જાય છે, ભેદ જ્ઞાનના પ્રયોગ કાળે તો ખૂબ જ વધતી જાય છે. અને જ્યારે છૂટતો પડી જાય ને સમ્યક દર્શન થાય ત્યારે તો પરદ્રવ્યમાં સુખ બુદ્ધિનો અભિપ્રાય જ ખતમ થઈ ગયો, દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ, સંયોગોની આધાર બુદ્ધિ છૂટી ગઈ. એને ક્યાંથી બીજે રસ આવે? નાની સહજ વૈરાગ્ય હોય છે. સમ્યક દ્રષ્ટેર નિયતમ ભવતી જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એમ કેમ છે? સુખ રહિત એવા પદાર્થો જે પહેલા સુખ સહિત ભાસતા હતા તે જ પદાર્થો સુખ રહિત ભાસે છે અને રસ આવે કેવી રીતે? તમે બંગલો કે મોટર વેચી દીધા પછી એમાં રસ કેટલો એ બતાવો. જાય ત્યારે નીકળે ત્યારે એમ તો આપણી ગાડી પણ વેચી નાખી છે, એટલે હવે એનું એક્સિડન્ટ થાય તો કોણ ચલાવે છે? અને એને આગળ જતા એક્સિડન્ટ થશે કે નહીં એ વિકલ્પ તમને નથી આવવાનો, કેમ કે મારા પણ છૂટી ગયું. બસ જ્ઞાન દશામાં મારા પણ નથી. વ્યાપારના કાર્યોની મધ્યમાં દેખાતા કૃપાળુ દેવ બહુ સ્પષ્ટ લખે છે કે અમને ક્યાંય મારાપણું નથી. આવતીકાલની નહીં હવે પછીની એક ક્ષણની ચિંતા અમને થતી નથી કે આ મોટર ક્યાં જવાની છે અમને નથી, કેમ કે એ ગાડી પ્રાર્થ અનુસાર ચાલવાની છે, અમારે કાંઈ લેવા દેવા હવે રહી નથી. રસ તો પોતાપણું હોય ત્યાં જ બધાને છે, દેખીતી વાત છે. અનુભવ ગોચર, અનુભવ સિદ્ધ, પોતાપણું મીઠું કે રસ ગયો, એટલા માટે જ્ઞાની સહજ વૈરાગ્ય હોય છે, નિયમથી વૈરાગ્ય હોય છે. દેખાવ ગમે તે હોય એની સાથે કોઈ સંબંધ નથી. એ રીતે અનંતાનુમંદી પણ પાથળો પડતો પડતો અહીંયા જે વાત કરી છે, કષાય આદિ ક્ષીણ થઈ શકવા યોગ્ય છે અને ક્ષીણ થઈ શકે છે, અને એ પ્રથમ અનંતાનુમંદીનો પ્રકાર જાય છે. ક્રોધમાન માયાલોક તો ઉભા રહે છે પણ અનંતાનુમંદીના પ્રકારના નહીં. સમ્યક દર્શન થતાં પછી પંચમ ગુણ સ્થાને પ્રત્યાખ્યાન વર્ણી જાય છે, છઠ્ઠે સાતમે અપ્રત્યાખ્યાન વર્ણી જાય છે, ઉપર શ્રેણી માંડી એટલે સ્વંજલન જાય છે, બારમા ગુણ સ્થાને ક્ષીણમો થતા બધા જ ખલાસ, યથાખ્યાત ચારિત્ર જેવું ચારિત્ર ગુણ શુદ્ધ છે એવું પરિણામ. એવું જે મોક્ષ પદ છે એ પ્રથમથી શ્રદ્ધા થવા યોગ્ય છે, એની શ્રદ્ધા એનો સ્વીકાર સમજણપૂર્વક યથાર્થ પ્રકારે ના આવે ત્યાં સુધી દર્શન મોહ પાતળો પડે નહીં, ગમે તે સાધન કરે. આ પદનો નિર્ધાર થયા વિના, મોક્ષાભિલાષી થયા વિના, સમીસારની 17-18 ગાથામાં તો એક બહુ સરસ સિદ્ધાંત છે કે ભેદજ્ઞાન કરવું ક્યાંથી શરૂ કરે છે 17-18 ગાથા. એ પહેલાં તો બધી પીઠિકાની ગાથાઓ છે, પછી અહીંથી સમયસારનો વિસ્તારવાળો ભાગ શરૂ થાય છે. ત્યાં પ્રથમ જ ભેદજ્ઞાન કરવાનો વિષય લે છે. તો કે ભેદજ્ઞાન કોણ કરે? મોક્ષ કામેણ, મોક્ષની કામનાવાળો જે જીવ છે તે ભેદજ્ઞાનનો પ્રયોગ પ્રારંભ કરી શકવા યોગ્ય છે. જો જીવને મોક્ષની કામના, મોક્ષ પદના સ્વીકારપૂર્વક મોક્ષની કામના ન થઈ હોય, મોક્ષાભિલાષી ન હોય, માત્ર મોક્ષાભિલાષ એવી સ્થિતિ ન આવી હોય મુમુક્ષુતામાં, તો તે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવા માટે સક્ષમ નથી, યોગ્યતાવાન નથી. એ સિદ્ધાંત એમણે 17-18 ગાથામાં સ્થાય પણ. એટલે ત્રણ પદની વ્યવસ્થિત ચર્ચા આ શિબિરમાં આપણા સ્વાધ્યાય દરમિયાન થઈ, એની જરા હું પુનરુક્તિ કરું છું કે સૌથી પહેલાં પરિભ્રમણની વેદનાને ઝૂરણાપૂર્વકનો વૈરાગ્યને ઉદાસીનતા પ્રાપ્ત થાય જે કનેક્ટેડ છે એની સાથે, ત્યારે પહેલું અને બીજું સ્ટેજ શરૂ થયું મોમુક્ષુની ભૂમિકાનું. એક ચિંતનાનું ઝૂરણાનું અને એક ઉદાસીનતાનું. ત્રીજું સ્ટેજ આવે મોક્ષાભિલાષ. પૂર્ણ પદની વાંછા, પૂર્ણ પદની ભાવના. એક પ્રશ્ન એ પણ થઈ શકવા યોગ્ય છે કે આ મોક્ષ પર સ્થાપીને વ્યૂ કહેવા શું માગે છે? આ સિવાય પણ કોઈ વાત છે કે બહુ મોટી એક વાત છે, એક સાયન્ટિફિક વાત છે. આની અંદર વિજ્ઞાનની અંદર એક નિયમ છે કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસ ધ વેલોસિટી. કોઈ પણ પરિણામ ગતિમાન ક્યારે થાય, વેલોસિટી એટલે એમાં ફોર્સ ક્યારે આવે શાસ્ત્ર ભાષામાં એને કહે છે કે એની અંદર જે જોર આવવું જોઈએ, શું એને સંવેગ, સમસંવેગ નિર્વેદાસ્થાન અનુકંપામાં સંવેગ. જો આ એક સામાન્ય રીતે બધા મુમુક્ષુની કમ્પ્લેન છે કે પરિણામ ક્યારેક સારા ચાલે છે ને ક્યારેક પાછા નબળા પડી જાય છે. તમે અહીંયા આવીએ ત્યારે જરા કંઈક ઠીક ચાલે છે, પાછા ઘરે જઈએ ત્યારે પાછા ફેરફાર થાય છે. સ્વાધ્યાય તો કરીએ છીએ, વાંચન કરીએ છીએ, ભેગા થઈને સત્સંગ કરીએ છીએ, પણ પરિણામ ચડઉતર થયા કરે છે. કારણ શું? ચડતી શ્રેણીના પરિણામ કેમ થતા નથી? ઉત્તરોત્તર દિન પ્રતિદિન મુમુક્ષુતા વર્ધમાન થાય, પાછો ન પડે, એવા કેમ પરિણામ થતા નથી? કે યથાર્થ પ્રકારે મુમુક્ષુતાના સ્તરમાં જ્ઞાનીની આજ્ઞા અનુસાર પ્રવેશ નથી, એટલે સંવેગ ન આવે. સંવેગ ક્યારે આવે? મોક્ષ પદનો સ્વીકાર ધ્યેયપૂર્વક થાય, નિર્ધાર થાય ત્યારે. કેમ કે એ સર્વોચ્ચ ટોચની અવસ્થા છે અને પોતે અત્યારે તળિયે પર્વતની ટોચની તળેટીમાં ઊભો છે. આ ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પહેલી વહેલી ત્યાં સમજાય છે. જ્યારે મોક્ષ પદનો નિર્ધાર થાય છે ત્યારે સીધી સ્પીડ આવે, સંવેગ ઉત્પન્ન થાય. હે, આટલું બધું કામ બાકી છે મારે? એ પહેલાં તો થોડું પાંચ પુસ્તકમાંથી ફાંકો ચડે આવી જાય, કારણ આમ તો મને ઘણું જ્ઞાન છે, ઘણું સમજાય છે. પણ આ જ્યાં તફાવત જોવે એને એમ થાય કે હું તો હાવ તળિયે બેઠો છું, ઘણું કામ બાકી છે. ઝડપ કર્યા વિના ચાલશે નહીં, એક ક્ષણ પણ મારે ગુમાવી શકાય નહીં, મારી પાસે વખત નથી. બહુ મોટું કામ મેં માથે લીધું છે, 50,000 કરોડનો પ્રોજેક્ટ કરતાં મોટું કામ છે. નવરાશ મળે એવું નથી, મારે મારું કામ કરવું. 105 પત્રમાં જે કહ્યું કે એક પળ પણ ઉપયોગથી ભરના, એનો અર્થ શું? પાત્રતાના લક્ષણોમાં એ વાત લીધી છે. એક પળ પણ ઉપયોગથી ભરના, એવો ઉપયોગ ક્યારે આવે? સહજપણે ક્યારે આવે? કે મોક્ષનો ધ્યેય થયું હોય તો આવે. આટલું બધું કામ બાકી છે અને મને બીજા નખરા કરવા પોસાય નહીં, ધીમે ધીમે ચાલવું મને પોસાય નહીં, મારે ઝડપ કરવી જ પડે. આજે જ કામ કરવું છે, અત્યારે જ કરવું છે અને શીઘ્ર કરવું છે, એવો જે ઇનિશિયેટિવ મૂડ સંવેગ ઉત્પન્ન થાય એને એ મોક્ષ પદની સ્વીકારતામાં આવે છે. આ બહુ મોટી વાત છે. મોક્ષ પદની જે સ્થાપના કરી છે કૃપાળુદેવે, એ અહીંયા એક આ જે સમ્યક દર્શનને આમંત્રણ આપવાની એક સોલિડ યોજના છે કૃપાળુદેવને, યોજનાબદ્ધ રીતે ચાલવા જેવી છે. નહીતર એક સ્ક્રૂ કાઢવો એ લાકડામાંથી કઠણ છે, સ્ક્રૂ ડ્રાઈવર જોઈએ એના માટે, એમને ન થતી શકાય. આ યોજનાનો વિષય છે. ક્રમ ઉપર તો આખો 83મો પત્ર લખ્યો છે મનસુખ રામ સુરીરામ, કે જે મહાત્માઓએ ક્રમને બોધ્યો છે અનેક પ્રકારે, તે મહાત્માઓ જયવાન હો અને તેને નમસ્કાર. અનેક પ્રકારે આ કાર્યની અંદર વિવિધ પાસાથી જે ક્રમનો વિષય છે એ બહુ વિચારવા જેવો છે, ઊંડાણથી વિચારવા જેવો છે. અને મુમુક્ષુતામાં પણ પ્રારંભથી માંડીને સમ્યક દર્શન સુધીનો ક્રમ છે, એ ક્રમ જ્ઞાનીની આજ્ઞા અનુસાર બરાબર સચવાઈને ચાલે અને સિદ્ધિ ન પ્રાપ્ત થાય, ન ભૂતોનું ભવિષ્ય નિયમથી સિદ્ધિની પ્રાપ્તિ થાય, એકદમ ચોખ્ખે ચોખ્ખી સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે. અનુભવી પુરુષ પોતાના અનુભવથી જે વાત કહે છે એમાં શંકાનો અવકાશ તો નથી, પણ જેમ જેમ તેમના માર્ગે આપણે પગલાં ભરીએ, ડગલાં ભરીએ, તેમ તેમ તેમના અનુભવની આપણને પ્રતીતિ થાય આપણા અનુભવથી, એ વાત સ્પષ્ટ થશે. તેથી શરૂઆત ત્યાંથી કરી દેવી જોઈએ. આ રીતે સમ્યક દર્શનના નિવાસ થવામાં મોક્ષ પદની સ્વીકારવાની જે યોજના છે એ ઘણી જ મહત્વપૂર્ણ છે. પાંચમું પદ થયું, છઠ્ઠું પદ છે તે મોક્ષનો ઉપાય છે. ઉપાય કહો, માર્ગ કહો, એક અર્થ છે. આવા મોક્ષ પામને પહોંચવા માટે એનો વ્યવસ્થિત સુવ્યવસ્થિત ઉપાય છે. અન્ય દર્શનમાં અને જૈન દર્શનમાં, હું થોડો અન્ય દર્શનમાંથી આવું છું એટલે માથું મારેલું થોડુંક, ભાગવત ને રામાયણ ને ગીતા ને ઉપનિષદ ને થોડું થોડું માથું મારેલું. એ દિવસોમાં થોડી સંશોધક બુદ્ધિ હતી એટલે ત્યાં ત્યાં માથું મારીને શોધ કર્યો કે આમાં ઉપાયનો માર્ગ શું છે, રીત શોધવાનો પ્રયત્ન કરેલો, પણ હાફા મારવા છતાં કાંઈ હાથમાં નહીં આવેલું. બીજું એટલું બધું સાયન્ટિફિક નહીં લાગેલું, થોડું ઘણું સાયન્સ છે, લોજિક તો ઘણું છે એ લોકો પાસે, ન્યાયના તો બહુ મોટા ગ્રંથો, અધ્યાત્મ પણ છે, પણ સુવ્યવસ્થિત પ્રતિપાદન જે જૈન દર્શનમાં છે, પ્રમાણમય નિક્ષેપ અને એની બીજી સંકલનાઓ એક્સ્ટ્રાઓર્ડિનરી, સરખામણી ન કરી શકાય કોઈની સાથે, એટલું જબરજસ્ત સુવ્યવસ્થિત પ્રતિપાદન છે. એક એક વાત યોજનાબદ્ધ છે, આપણે થઈ જવાય એવો વિષય છે. અને મોસ્ટ સાયન્ટિફિક, એકદમ એટલો જ પ્રેક્ટિકલ. સુખ દુઃખનો પ્રોબ્લેમ તો સંસારના બધા જ મનુષ્યને છે. તો કહો, દુનિયામાં કાંઈ બુદ્ધિશાળી માણસો નથી રહેતા કાંઈ, એવું તો આપણે ન કહી શકીએ, તો લોકોની બુદ્ધિ નથી કાંઈ. મોટા મોટા એન્જિનિયરો આ બધા સ્પુટનિક આ બધું બનાવે છે ને, મિસાઇલ સુધી પહોંચ્યા જ છે ને, બુદ્ધિમાં બુદ્ધિ તો કામ કરે છે, પણ સુખ દુઃખનો પ્રોબ્લેમ એ લોકો નથી સોલ્વ કરી શક્યા. એને ઘણી બુદ્ધિ ચલાવી છે, ઘણા સંશોધનો કર્યા છે, ઘણા ભૌતિક સાધનોનો વિકાસ કર્યો છે, ભલે જમીનની અંદર ટનેલ કરીને રેલવેને દોડાવી છે, અને હવે રેલવે થોડી પાકાથી અધર પણ દોડતી થઈ ગઈ છે 700 માઇલની સ્પીડે, તો પણ સુખ દુઃખનો પ્રોબ્લેમ કોઈ સોલ્વ નથી કરી શક્યા. એ બહુ બુદ્ધિશાળી માણસને પ્રશ્ન કર્યો હતો, હેવ યુ મટીરિયલાઇઝ ધી હેપીનેસ. મટીરિયાલિસ્ટિક પીપલ છે વર્લ્ડ, અત્યારની દુનિયા જ મટીરિયાલિસ્ટિક છે. કામ દાબોને બત્તી થાય તો વીજળી છે એમ, નક્કી થાય, બાકી વીજળી દેખાતી નથી કોઈને. કારમાં વીજળી દેખાય છે, મટીરિયલાઇઝ થવું જોઈએ તો એનું અસ્તિત્વ નક્કી છે. સુખ દુઃખને કેવી રીતે મટીરિયલાઇઝ કરો છો, તો કે એવી વાત હજી સુધી નથી વિચારી. બાકી બધી દુનિયા ફેંડી વળ્યા છે, આખી દુનિયા ફેંડી વળેલા, પણ સુખ દુઃખને કેવી રીતે મટીરિયલાઇઝ કરવું એ વાત જૈન દર્શનમાં છે. તો અમે દુનિયાભરના ધર્મના ગ્રંથો વાંચ્યા છે, જૈન ગ્રંથ સિવાય એમાં તો જેવા તેવાનું કામ નથી. અથવા બુદ્ધિવાળા પણ એમાં થાકે અતિમતિમાં એવો વિષય છે. એ જૈન દર્શનની અંદર પરમાણુના ગુણધર્મો, વૈજ્ઞાનિક પ્રમાણે, વિજ્ઞાન પ્રમાણે પરમાણુના, અને જીવના ગુણધર્મો જીવના વિજ્ઞાન પ્રમાણે, એ ગુણધર્મોથી આપસમાં એક્શન રિએક્શનથી ઉત્પન્ન થતા સુખ દુઃખના પર્યાયો અને એનું સોલ્યુશન, એ સમસ્યાનું સમાધાન, પ્રોબ્લેમને સોલ્વ કર્યો છે વૈજ્ઞાનિક રીતે, અનુભવ સિદ્ધ રીતે, એ જૈન દર્શન સિવાય ક્યાંય જોવા મળતું નથી. અને એ જ્યારે એ વાત એ રીતે જ્યારે જોવામાં આવે છે ત્યારે મોક્ષનો ઉપાય પણ એક જ જગ્યાએ દેખાય છે. આપણે વિષયનું અનુસંધાન તો એ છે કે મોક્ષના ઉપાયનું શું, મોક્ષનો ઉપાય અને મોક્ષ સર્વજ્ઞ વિતરા એક જગ્યાએ થાય છે. એ સિવાય એની યોજના, એનો ઉપાય અન્યત્ર ક્યાંય જોવા મળે નહીં. એનું એક વિશ્વનું અજોડ દર્શન છે. આપણા સદભાગ્ય આપણને પ્રાપ્ત છે. આપણે રસ લઈને આપણા હિત ખાતરેમાં ઊંડા ઉતરીએ તો શાશ્વત કલ્યાણ થાય એવો અવકાશ છે. બીજાને એટલો અવકાશ નથી જેટલો આપણને છે. કેટલો લાભ લઈએ એ આપણી ઈચ્છા ઉપર આધાર. તો આ એક મહત્વનો વિષય છે, માર્ગનો વિષય છે. એ ઘણો ગંભીર છે સૌથી. અને એનો સાધ્ય આપણે હવે પછીની કાલની બેઠકમાં કરીશું. સમય સમાપ્ત.